નમસ્કાર, આકાશવાણી સમાચાર. રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડને 83,000 કરોડથી વધુની વિવિધ પરિયોજનાઓની ભેટ આપશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી સાથે વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ સહિતની દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત ગુજરાત સહિત 14 રાજ્યોને 5,000થી વધુ રૂપિયાની સહાયની રકમ જાહેર કરી. ઇઝરાયેલમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સતર્ક રહેવા સલાહ આપી. આજે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજઘાટ પર જઈ પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ અહિંસા અને સત્યાગ્રહના માર્ગે દેશની સ્વતંત્રતા ચળવળને નવી રાહ ચીંધી આઝાદી અપાવી. મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે સત્ય અને અહિંસાના પ્રખર અનુયાયી બાપુનું જીવન સમગ્ર માનવતા માટે અનોખો સંદેશ છે. આજે સ્વતંત્રતા ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે. દેશ આજે તેમને પણ યાદ કરી રહ્યો છે. શાસ્ત્રીજીએ 1965માં યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી દેશને વિજય અપાવ્યો હતો અને તેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ગાંધી જયંતિના અવસર પર લોકોને શુભેચ્છા પણ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં યોજાશે, જે સ્વચ્છતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જનચળવળ છે. પ્રધાનમંત્રી 9,600 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સ્વચ્છતા અને સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે, જેમાં અમૃત અને અમૃત 2.0, સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન અને ગોવર્ધન યોજના હેઠળ 15 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડના હજારીબાગની મુલાકાત લેશે. તે દરમિયાન 83,300 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં 79,150 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે ધરતી આવા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ બહુવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 40 એકલવ્ય શાળાઓનું ઉદઘાટન પણ કરશે અને 25 એકલવ્ય શાળાઓનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ વિનોબા ભાવે યુનિવર્સિટીના કેમ્પસમાં શરૂ રાખવામાં આવશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. 40 વિધાનસભા બેઠકો માટે ત્રીજા અને અંતિમ તબક્કામાં ગઈકાલે 69.65% મતદાન નોંધાયું છે, જેમાં ઉધમપુર જિલ્લામાં સૌથી વધુ 76% મતદાન નોંધાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું કે વિધાનસભાની આ ચૂંટણી આવનારા વર્ષો સુધી પ્રદેશની લોકશાહી ભાવનાને પ્રેરિત કરતી રહેશે. તેમણે ચૂંટણી પ્રક્રિયા જમ્મુ અને કાશ્મીરના લોકોને લોકતાંત્રિક પ્રક્રિયામાં તેમના નિશ્ચય અને વિશ્વાસને સ્વીકારીને સમર્પિત કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિન્કન સાથે વાતચીત કરી. બંને નેતાઓએ તાજેતરમાં યુએસમાં ડેલાવેર ખાતે યોજાયેલી ક્વાડ બેઠકમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય સહયોગ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, ભારતીય ઉપખંડમાં તાજેતરના વિકાસ, ઇન્ડો પેસેફિક અને યુક્રેનને પણ આવરી લેવામાં આવ્યા. કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને 5,805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી છે. મહારાષ્ટ્રને 1,402 કરોડ, આંધ્રપ્રદેશને 1,000 કરોડ રૂપિયાથી વધુ, ગુજરાતને 600 કરોડ અને તેલંગાણાને લગભગ 417 કરોડ રૂપિયાની રકમ ફળવાઈ છે. આ રાજ્યો આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા. આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર જેવા પૂર પ્રભાવિત રાજ્યોમાં આંતર મંત્રાલય કેન્દ્રીય ટીમોને નુકસાનના સ્થળ પર મૂલ્યાંકન માટે મોકલવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ટુકડીઓને સ્થળ પર નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ટૂંક સમયમાં મોકલવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે લોકોને પડતી મુશ્કેલીને ઓછી કરવા માટે સરકાર અસરગ્રસ્ત રાજ્યો સાથે ઉભી છે અને કહ્યું હતું કે આ વર્ષ દરમિયાન 21 રાજ્યોને 14,900 કરોડથી વધુ રૂપિયા પહેલાથી જ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. ઇરાને ગઈકાલે રાત્રે ઇઝરાયલ પર ઓછામાં ઓછી 180 મિસાઇલો છોડી હતી. આ મિસાઇલ હુમલાઓ તાજેતરમાં હિઝબુલ્લા અને હમાસ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી તેના જવાબમાં આપવામાં આવ્યા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ તહેરાનને ચેતવણી આપતા કહ્યું કે તેમણે આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયેલને સમર્થનની ખાતરી આપી છે અને ઇરાનને આ હુમલાના ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી પણ આપી છે. આ દરમિયાન ગઈકાલે રાત્રે તેલ અવિવમાં પણ શંકાસ્પદ ગોળીબારના હુમલામાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા અને 9 ઘાયલ થયા છે. ઇઝરાયેલમાં સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. નાગરિકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા કહેવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઇઝરાયેલના અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે. ભારતીય હવામાન વિભાગે 2 દિવસ માટે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુંડીચેરી, તટીય કર્ણાટક અને કરાઇકલમાં 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન બિહારમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે 16 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. પૂરના કારણે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ નવી દિલ્હીમાં પીએમ ઈ ડ્રાઇવ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ 2 વર્ષના સમયગાળા માટે 10,900 કરોડ રૂપિયાનો નાણાકીય ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા શ્રી કુમારસ્વામીએ કહ્યું કે આ પહેલ સમગ્ર દેશમાં ઇલેક્ટ્રીક વાહન અપનાવવા અને સ્થાનિક નવીનતાને વેગ આપશે. તેમણે જણાવ્યું કે ઈ એમ્બ્યુલન્સ માટે 500 કરોડ રૂપિયા, લગભગ 14,000 ઈ બસની ખરીદી માટે 4,391 કરોડ રૂપિયા અને ફાસ્ટ ચાર્જર લગાવવા માટે 2,000 કરોડ રૂપિયાની ફાળવણી સહિત વિવિધ ફાળવણી કરવામાં આવી છે. તાઇવાનમાં આવેલા ક્રેથોન વાવાઝોડાના કારણે જનજીવન ખોરવાયું છે. ગઈકાલે અનેક શાળા કોલેજો બંધ રહ્યા હતા. તાઇવાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર 40,000 જવાનો તૈનાત કરાયા છે, જ્યારે 7,700થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું ક્રેથોન આજે દક્ષિણ પશ્ચિમ બંદર શહેર કાઓસિયુંગ નજીકથી પસાર થશે. ક્રેથોન 198 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
તમામ અખબારોએ ગાંધી જયંતિના સમાચારને મુખ્ય પાને સ્થાન આપ્યું છે. રાજસ્થાન પત્રિકા લખે છે કે મહાત્મા ગાંધી કો કૈસા લગતા 2024 કા ભારત. ફૂલ છાબે ગાંધી જયંતિ પ્રસંગે આજે વિશેષ અંક બનાવી 100 પાનાનું સમાચારપત્ર પ્રકાશિત કર્યું છે. દિવ્ય ભાસ્કર લખે છે કે આજનો દિવસ સત્યને સમૃદ્ધિથી બાપુના વિચારોને શાસ્ત્રીજીએ જીવી બતાવ્યા. નવગુજરાત સમય અને ગુજરાત સમાચારે ઈરાને ઇઝરાયેલ પર મિસાઇલો ઝીંકી તેને મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે સર્વોચ્ચ અદાલતે બુલડોઝર એક્શન અંગેના મંદિર હોય કે દરગાહ રસ્તા વચ્ચેથી હટાવો રિપોર્ટને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરે પણ સર્વોચ્ચ અદાલતને ટાંકીને લખ્યું છે કે મંદિર હોય કે દરગાહ રસ્તા વચ્ચે આવશે તો હટાવવા પડશે. કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાન અંગે પણ મોટાભાગના અખબારોને પ્રથમ પાને પ્રસિદ્ધ કર્યા છે.
અને હવે મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડને 83,000 કરોડથી વધુની વિવિધ પરિયોજનાઓની ભેટ આપશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી સાથે વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ સહિતની દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત ગુજરાત સહિત 14 રાજ્યોને 5,000થી વધુ રૂપિયાની સહાયની રકમ જાહેર કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.